પ્રશ્નોત્તર માળા આપણી સ્વાધ્યાય ચાલે છે, એમાં છેલ્લો 10મો મોક્ષ માર્ગ અધિકાર. મોક્ષ માર્ગ અધિકારમાં આપણે અત્યાર સુધી થોડી 5 સમવાયની ચર્ચા ચાલુ હતી. આજે થોડું ગેર શિફ્ટ થાય છે અને આજથી થોડી સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રની ચર્ચા ચાલુ થશે. જો થોડુંક આપણે અધિકારનો ફ્લો કેવી રીતના છે એ સમજીએ તો આ કેવી રીતના આપણે વાંચતા હોઈએ ત્યારે કનેક્ટિવિટી થોડી બે છે. તમારી પાસે પ્રશ્નોત્તર માળા હોય તો ક્વેશ્ચન નંબર 119 થી 145 આટલી ચર્ચા 5 સમવાયની છે. આ 5 સમવાયમાં શું વાત કરે છે કે જીવને પોતાનું પ્રયોજનભૂત કાર્ય કરવું હોય ત્યારે આ 5 વસ્તુ મળે ત્યારે કાર્ય થાય છે. એમાં ઉદાહરણ આપ્યું દ્રવ્યલિંગી મુનિરાજ, કે દ્રવ્યલિંગી મુનિરાજને કેવી રીતના જયારે અમુક કાળલબ્ધિના એંગલથી વાત કરે છે કેવી રીતના એમને કાળલબ્ધિ હજી નથી આવી એટલે એમનું કાર્ય થયું નથી. પછી હોનહારથી વાત કરે તો હજી એમનું હોનહાર એ જાતનું નથી એટલે એ જાતનું કાર્ય એમનું નથી. પછી નિમિત્તથી વાત કરે તો એમ કહે કે એમને એ જાતના નિમિત્ત હજી મળ્યા નથી. પછી પુરુષાર્થની વાત કરે તો કે જેવો પુરુષાર્થ હોવો જોઈએ એવો એમનો પુરુષાર્થ નથી, અન્ય જાતનો પુરુષાર્થ છે. એમ કરીને આટલા લગભગ 25-30 ક્વેશ્ચનમાં અલગ અલગ એંગલથી વાત કરીને અલગ અલગ અપેક્ષાથી કેવી રીતના શાસ્ત્રમાં વર્ણન થાય છે એ જાતનું આખું ડિસ્ક્રિપ્શન આપ્યું. પછી છેવટે સમરી શું આપી કે જીવનું જીવે કરવા યોગ્ય એક વસ્તુ શું છે, કે જીવે કરવા યોગ્ય એક વસ્તુ હોય તો તે છે પુરુષાર્થ, અને પુરુષાર્થમાં પણ સ્વાધ્યાય અને તત્વ વિચાર. સ્વાધ્યાય અને તત્વ વિચારથી જીવને તત્વ નિર્ણય થાય છે અને તત્વ નિર્ણય થવાથી એને સુખી થવાનું જે એનું પ્રયોજન છે એ સધાય છે. છેલ્લા પછી 2-4 ક્વેશ્ચનમાં એ પ્રયોજન સાધવા માટેનો ક્રમ આપણે જે મોક્ષ માર્ગ પ્રકાશકના આધારે 4 વસ્તુ કીધી છે ને, કે કોઈને મોક્ષ માર્ગ સાધવો હોય તો એનો ક્રમ શું, તો સૌથી પહેલા સાચા દેહશાસ્ત્ર ગુરુનો નિર્ણય, પછી 7 તત્વોનો નિર્ણય, સ્વપરનું ભેદ વિજ્ઞાન અને આત્માનો અનુભવ, બરાબર. એમાં પણ પછી એ ઉપાધેય આ બધી ચર્ચા ખાલી થોડી ઉપરથી ટચ કરી. આ બધું ટચ કરીને ક્યાં સુધી લઈ આવ્યા કે ભાઈ જીવે કરવા યોગ્ય હોય તો શું કરવા યોગ્ય છે, તો જે સમ્યક દર્શન. અત્યારે આપણે આટલે 146 સુધી જે પહોંચ્યા તો હવે સમ્યક દર્શનની ચર્ચા એ રીતે ઉપાડી કે જીવે એકમાત્ર પ્રયોજનભૂત કાર્ય કરવા યોગ્ય હોય તો છે સમ્યક દર્શન. જો આટલી આપણે ભૂમિકા બાંધી, હવે આપણે આગળનો વિષય ચલાવે છે. આજે આપણે ક્વેશ્ચન 146 થી આગળ વધશું. 146 ની ચર્ચા લાસ્ટ ક્લાસમાં થોડી થઈ હતી, ફરી તેને લઈએ. જો સમ્યક તો કોને કહે છે, ક્વેશ્ચન 146 અધિકાર 10 પાનું 326 સમ્યક્ત્વ કોને કહે છે, એમાં જો 5 વસ્તુ 5 પોઈન્ટ આપ્યા છે. જે ગુણની નિર્મળ દશા પ્રગટ થવાથી પોતાના શુદ્ધાત્માનો પ્રતિભાસ થાય, અખંડ જ્ઞાયક સ્વભાવની પ્રતીતિ થાય તેને સમ્યક્ત્વ કહે છે. લેંગ્વેજ થોડી કોમ્પ્લિકેટેડ છે, આપણે સિમ્પલ વર્ડમાં પહેલા સમજીએ. સપોઝ આપણે કોઈ બિઝનેસ શરૂ કરવો હોય, ઇમેજિન કરો આપણે કોઈ નવો બિઝનેસ શરૂ કરવો છે, તો સૌથી પહેલું સ્ટેપ શું, એના બિઝનેસ કરવા માટે સૌથી પહેલું સ્ટેપ શું? ઇન્ફોર્મેશન આપણે કાઢીએ, બરાબર છે ને? ઇન્ફોર્મેશન કાઢીએ કે ભાઈ આ ઇન્ફોર્મેશન એટલે આ બિઝનેસમાં કોણ કોણ પ્લેયર્સ છે, માર્કેટ ક્યાં છે, એના રો મટીરિયલ કેટલામાં મળે છે, કેટલામાં પ્રોડક્ટ વેચાય છે, ક્યાં વેચાય છે, કઈ ચેનલથી વેચાય છે, ઓનલાઈન વેચાય છે કે સ્ટોરમાં વેચાય છે, એ બધી ઇન્ફોર્મેશન આપણે કાઢીએ બિઝનેસ શરૂ કરવા પહેલા. આનીથી પણ પહેલા એક વસ્તુ કરવી પડે. બોલો, કોઈને બિઝનેસ શરૂ કરવો તો શું કરવું પડે? વિચાર કરવો પડે. વિચાર એટલે પહેલા બધું સ્ટ્રેટેજાઇઝ કરવું પડે, બરાબર? કે મારે અહીંયાથી આ ગોતવું પડશે, અહીંયાથી આ ગોતવું પડશે, અહીંયાથી આ ગોતવું પડશે, બરાબર? એ સ્ટ્રેટેજાઇઝ કરે. સ્ટ્રેટેજાઇઝ કરવા પહેલા પણ કંઈક કરવું પડે. શું કરવું પડે? વેરી ગુડ. સૌથી પહેલો તો જીવને એક ડિસિઝન હોવું જોઈએ કે ના, મારે આ વસ્તુ હું કરીશ તો એમાં હું સક્સેસફુલ થઈશ, એવો એને પહેલા નિર્ણય હોવો જોઈએ. જો એને કન્વિક્શન હોય, એ નિર્ણય હોય, તો આ બધી એફર્ટ કરીને એ સક્સેસફુલ થઈ શકે. કોઈને જો નિર્ણય જ ન હોય અને આ બધું સર્ચ કરે તો એટલો ક્યારેક કોન્ફિડન્ટલી એ આગળ ન વધી શકે. ચલો, બધું સર્ચ કર્યું, બરાબર, માર્કેટ કાઢ્યું, આ બધું કાઢ્યું. હવે એને સપોઝ નક્કી કર્યું કે મારે એક શોપ નાખવાની છે. શોપ નાખવાનું ઇન્વેસ્ટમેન્ટ ભાઈ 10 લાખ રૂપિયા નાખવા પડશે, પણ એને અંદર કન્વિક્શન જ નથી કે ભાઈ આ નાખીને સક્સેસ થશે, તો એ એટલો હિંમત ના કરી શકે ને. અને સપોઝ કન્વિક્શન હોય કે આમાંથી તો મારા 1 કરોડ રૂપિયા ઉપજવાના છે, તો 10 ની બદલે 20 પણ નાખશે. થાય છે કે નહીં? તો સૌથી પહેલું શું થવું જોઈએ? જીવને નિર્ણય, સૌથી પહેલા તો જીવને શ્રદ્ધા થવી જોઈએ. કોઈ પણ કામ કરવા પહેલા, સપોઝ કોઈ આપણે નવી રેસીપી બનાવી હોય તો આપણે યુટ્યુબ પર સર્ચ કરીએ ને, એનું ઇન્ગ્રેડિયન્ટ સર્ચ કરીએ, આ કરીએ તે કરીએ, પણ એ બધું જમા કરવા પહેલા પણ આપણને એ વાંચીને અંદર એક ફીલ ગુડ ફેક્ટર થાય છે ને, કોન્ફિડન્સ આવે ને કે ના, આ આપણે કરી શકશું. અમુક પછી હોય રેસીપી, કંઈક ઇન્ગ્રેડિયન્ટ આપણી પાસે ન હોય, એના વાસણો ન હોય, અથવા તો એવું ઇક્વિપમેન્ટ આપણી પાસે, ઓવન ને બધું ન હોય, તો કોન્ફિડન્સ ના આવે, તો આપણે ના કરીએ ને. તો આ સૌથી પહેલું, કોઈને કંઈ પણ કાર્ય કરવું હોય તો એને આ એક નિર્ણય, આ એક શ્રદ્ધા અંદરથી બેસવી બહુ જરૂરી છે. આ જે શ્રદ્ધા બેસે છે ને, એ સાચી શ્રદ્ધાને સમ્યક દર્શન કહેવાય. જીવના જુદા જુદા ગુણો છે ને, આપણે ઘણી બધી વાર સાંભળ્યું છે. આજે આજની ચર્ચા થોડી બેઝિક છે. અત્યાર સુધી આપણે 5 સમવાયમાં થોડું ઊંડા વિચારો, સૂક્ષ્મ ચિંતન આદિ કરીને પણ કંઈક ચર્ચા કરતા હતા. પણ હવે સમજો કે કોઈને આપણે જે જીવ છે, જીવમાં જુદા જુદા ગુણો છે, જ્ઞાન ગુણ, શ્રદ્ધા ગુણ, ચારિત્ર ગુણ, વીર્ય, સુખ આદિ, તો બધાનું કામ પણ પ્રી ડિફાઇન્ડ છે ને. કે જ્ઞાન ગુણનું કાર્ય શું? કે જાણે છે, ઇન્ફોર્મેશન રેડી કરે છે, બરાબર. શ્રદ્ધા ગુણનું કાર્ય શું? નિર્ણય કરે છે. સ્થિરતા નહીં, સ્થિરતા ચારિત્રનું કામ છે. શ્રદ્ધાનું કામ છે નિર્ણય લે છે કે ના, આ બરાબર છે, આ બરાબર નથી, આ કરવા યોગ્ય છે, આ કરવા યોગ્ય નથી, આ હું છું, આ હું નથી, એવો આપણો નિર્ણય જે લે છે શ્રદ્ધા. ચારિત્ર ગુણનું કામ શું? સ્થિરતા. સ્થિરતા પણ શું આપણને ફિલિંગમાં આવતું નથી. સ્થિરતા એટલે એકચ્યુઅલી એમાં ભાવો થવા, નિરંતર એના ઉપર ચાલવું. એમ સપોઝ આપણે બિઝનેસ ચાલુ કર્યો, નિર્ણય કર્યો, પછી ઇન્ફોર્મેશન જમા કરી, હવે ઇમ્પ્લિમેન્ટ કરવા માટે જે એફર્ટ કરવી પડે ને, એ ચારિત્ર. ખ્યાલ આવ્યો ને? હવે ઇમ્પ્લિમેન્ટ કરતા કરતા જીવને જુદા જુદા ભાવો થશે, અને એમાં ક્યાંય કામ સ્થિરતા થશે, ક્યાંય કામ થશે. જો આપણે આમાં જોઈએ, જેવી રીતના જીવે હું આત્મા છું એવો નિર્ણય કર્યો, નિર્ણય કરવા માટે, નિર્ણય છે શાસ્ત્રમાં, જેજી વિકલ્પ આત્મા. હવે એના માટે પછી શાસ્ત્રમાંથી બધી ઇન્ફોર્મેશન કાઢી કે જો 7 તત્વો કોને કહેવાય, આ કોને કહેવાય, આ કોને કહેવાય, એ બધી ઇન્ફોર્મેશન કાઢી. હવે એના પર વિચાર ચિંતન કરે તો એ વિચાર ચિંતન કરતી વખતે જીવને ભાવ થાય છે કે જો આ સારું છે આ સારું નથી, એવા જે જીવને રાગ દ્વેષના જે ભાવો થાય છે એ ભાવો એ આ ચારિત્ર ગુણની વિકારી હોય. અને જ્યાં પછી એ ભાવોમાંથી વિકલ્પ તૂટીને જીવ એક જગ્યાએ સ્થિર થાય આત્મામાં, તો એને ખરેખરી ચારિત્રની સ્થિરતા કહેવાય. પ્રોબ્લેમ શું છે, એ ચારિત્રની સ્થિરતા આપણે ક્યારે અનુભવી જ નથી. એટલે એને સ્થિરતા આપણે કહીએ ને ચારિત્ર ગુણને, તો એ ફિલિંગમાં આવતું નથી, આપણા ભાવ ભાષણમાં બેસતું નથી. ખ્યાલ આવે છે? જ્ઞાન તો બહુ ઇઝીલી ભાવ ભાષણમાં બેસી જાય, કેમ કે આપણે બધું જાણીએ છીએ, એ ખ્યાલ આવે છે. એક શ્રદ્ધા ભાવ ભાષણમાં બેસે નહીં ઇઝીલી, અને એક ચારિત્ર બેસે નહીં, એટલે એનું ફંક્શન બરાબર ખ્યાલમાં આવે. બરાબર? અચ્છા ચલો આગળ. પછી સુખ ગુણનું શું કાર્ય છે? સુખ ગુણનું શું કાર્ય? નહીં ઉત્પન્ન કરવી નહીં. સુખ ગુણનું કાર્ય છે વેદન કરવું, અનુભવ કરવો. આપણને જીવને જે અનુભવ થાય છે ને, હવે સમજો આપણને કઈ વાગી જશે, આપણે અત્યારે આપણી વાત કરીએ, મિથ્યા દ્રષ્ટિ અવસ્થામાં કોઈને કઈ વાગી જશે તો આપણને વાગે ત્યારે શું થાય છે? એક ફિલિંગ આવી ને, દુઃખ થયું ને કઈક, આ મને વાગ્યું. હવે એ દુઃખ એ કયા ગુણનું કાર્ય છે? ચાલો ત્યાં મલ્ટિપલ પ્લેયર્સ આર પ્લેઇંગ ધ ગેમ, કેમ કે હજી સુધી જીવને સાચી શ્રદ્ધા નથી. હા પણ એ જો કહું છું ને, આ વાગ્યું એમાં મલ્ટિપલ ગુણનું કાર્ય એક સાથે ચાલે છે, અને જ્યાં સુધી જીવને સાચી શ્રદ્ધા નથી ત્યાં સુધી હજી બરાબર એ ભેદ પાડી શકતા નથી. જો એક તો ત્યાં જ્ઞાન ગુણ ઇન્વોલ્વ છે, કેમ કે એને જણાય છે, એ જે જણાયું ને એ જાણવાનો પાર્ટ જ્ઞાન ગુણનો છે. ત્યાં સાથે શ્રદ્ધા ગુણનું પણ કાર્ય ચાલુ છે કે આજે મને વાગ્યું, આ મને, આ શરીર મારું છે એવી માન્યતા, એ શ્રદ્ધા ગુણનો એક રોલ પ્લે છે ત્યાં. અને પછી જે એ અનુભવન થયું સાથે, એ વાગ્યું છે એનું જ્ઞાન, આ મને થયું છે, અને એની સાથે પાછો જે અનુભવ થાય છે એ સુગુણનું કાર્ય છે. આ બધું એક સાથે ખીચડી છે ત્યાં. જીવને, જીવ દ્રવ્ય તો એક જ છે ને, અને એના ગુણો બધા અનેક છે, પણ એ અનેક ગુણો કઈ જુદા જુદા નથી. જેવી રીતના જીવ જુદો, પુદ્ગલ જુદો, એમ જુદા જુદા નથી. એ તો એક જ દ્રવ્યની બધી વિશેષતાઓ ને. આ તો સમજવા માટે અને જ્ઞાનમાં એનું સ્વરૂપ વિચાર કરવા માટે જીવ ભેદ પાડી શકે. જેવી રીતના શાક ખાઈએ તો ક્યારેક સાકર પર ફોકસ કરીએ, ક્યારેક મીઠા પર ફોકસ કરીએ કે આ ઓછું છે, આ ઓછું છે, આ ઓછું છે, પણ સ્વાદ તો એક સાથે બધામાં જ આવે છે ને. એવી રીતના જીવને એક જે અનુભવ થાય છે એમાં તો અનંત ગુણોનો અનુભવ જ છે, પણ ત્યારે જ્ઞાન એક પર ફોકસ કરીને કહે છે, જો આ જ્ઞાન ગુણનું કાર્ય, આ શ્રદ્ધા ગુણનું કાર્ય, આ વીર્યનું કાર્ય. આમ ક્યારે કહી શકાય કે જ્યારે જીવને દરેક ગુણનું કાર્ય પહેલા સમજાતું હોય, એક્ઝેક્ટ ખ્યાલ હોય કે કયા ગુણનું કાર્ય શું છે, તો જ્ઞાનમાં એવી વિચાર શક્તિથી એનું સ્વરૂપ સમજીને એને જુદું પાડી શકે. આપણે શાસ્ત્રમાં ઘણી વાર વાંચ્યું હોય ને કે ભાઈ શ્રદ્ધાનું કાર્ય જુદું, જ્ઞાનનું જુદું, ચારિત્રનું જુદું, અને એને જુદા જુદા જ રાખવા જોઈએ. એકનું કાર્ય બીજામાં ભળતું નથી, એક ગુણ બીજા ગુણનું કાર્ય કરતું નથી, પણ આપણા જ્ઞાનમાં બધું જણાય છે એક સાથે, અને એક સાથે જણાય છે ત્યારે જ્ઞાનમાં એવી તીક્ષ્ણ બુદ્ધિથી એ જીવને ભેદ પાડવો પડે કે જો આ આનું કાર્ય છે, આ આનું કાર્ય છે, તો પછી જીવ પોતાનું સમ્યક કાર્ય જે છે એ કરી શકે. ખ્યાલ આવે છે? જો આ વાત આપણે ક્યાંથી કરી કે આપણે વાત ચાલે છે સમ્યક, જીવના શ્રદ્ધા ગુણનું સમ્યક પરિણામ. બરાબર? હવે એમાં આપણે પહેલા તો જીવ એના અનેક ગુણો, એનું કાર્ય શું છે એ સમજતા હતા, શ્રદ્ધા, ચારિત્ર, સુખ, વીર્ય આદિ. બરાબર? હવે એમાં શ્રદ્ધા ગુણનું કાર્ય શું છે કે માન્યતા કરવી, આ હું કોણ છું એવી શ્રદ્ધા કરવી. બરાબર? હવે આપણે આવો ક્વેશ્ચન જો 146 એનું પહેલું વાંચે. જે ગુણની નિર્મળ દશા પ્રગટ થવાથી પોતાના શુદ્ધાત્માનો પ્રતિભાસ થાય, આપણે લાસ્ટ ક્લાસમાં પણ આ ચર્ચા કરી હતી કે આપણે જ્ઞાન અને દર્શન ગુણ હોય ને, તો દર્શન ગુણ કોને કહેવાય? પદાર્થનો સામાન્ય પ્રતિભા છે. અને જ્ઞાન ગુણ કોને કહેવાય? કે પદાર્થનો વિશેષ પ્રતિભા છે. અને અહીંયા શ્રદ્ધા ગુણ કોને કહેવાય? કે શુદ્ધ આત્માનો પ્રતિભા છે. આ પ્રતિભાસ પ્રતિભાસમાં કઈ ડિફરન્સ છે કે સેમ જ છે? ખ્યાલ આવે છે કે આ શબ્દ ભલે એક જ વાપર્યો પણ આ બધાના કાર્યમાં ટોટલી ડિફરન્ટ આખું એનું ફંક્શન છે. આપણે ક્યાંય અંધારામાં ચાલતા હોય, કઈ દેખાતું નથી સામે, અને અચાનક આમ કઈક આભાસ થાય કે એના ત્યાં કઈક છે, એ દર્શન ગુણનો એક સામાન્ય પ્રતિભાસ છે. એ તો જાણવાનું પ્રતિભાસ છે. પછી એમાં વિશેષ જાણ્યું કે ના, અહીંયા એક વ્યક્તિ છે, અહીંયા લાઇટનો ખંભો છે, અહીંયા ટ્રી છે, જે પણ આવી રીતના રસ્તો છે, એ વિશેષ જ્ઞાન થયું, પદાર્થનો વિશેષ પ્રતિભાસ થયો. અહીંયા શુદ્ધાત્માનો પ્રતિભાસ એટલે શું? આમ સામે આમ કઈ આમ દેખાતું હશે આમ શુદ્ધાત્મા આવો કઈક છે ને એવી રીતના, કે અંદર આમ કઈક આમ વ્હાઈટ 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 કલર દેખાતો હશે કે કઈક એવું કઈક આમ જાણે આમ જેવી રીતના ઓલું અત્યાર સુધી દેખાતું નહોતું અને સડનલી હવે કઈક દેખાવા લાગ્યું, એવી રીતે અહીંયા અત્યાર સુધી કઈ દેખાતું નથી અને સડનલી કઈક દેખાવા લાગશે, એને શુદ્ધાત્માનો પ્રતિભાસ છે. તો પ્રતિભાસ એટલે શું? અહીંયા આનંદ ની અનુભૂતિ ઇઝ અ રિઝલ્ટ. હા, ઇઝ અ રિઝલ્ટ, પણ એ ફ્રુશન છે, એ આપણું ફાઇનલ આઉટપુટ છે. પણ અહીંયા પ્રતિભા છે, એનું મૂળ કારણ શું? શુદ્ધાત્માનો પ્રતિભાસ અહીંયા એટલે અનુભૂતિ. અહીંયા નિર્ણય, કેમ કે શ્રદ્ધા ગુણની વાત છે ને, જે શુદ્ધાત્માનો નિર્ણય થવાથી, આ જો જે ગુણની નિર્મળ દશા, કયા ગુણની નિર્મળ દશા? જે નીચે પાંચ પોઈન્ટ લખે ને એની નીચે વાંચો, તેને સમ્યક્ત્વ કહે છે. એટલે સમ્યક્ત્વની વાત ચાલે છે ને. સમ્યક્ત્વ એ પર્યાય કયા ગુણની નિર્મળ દશા છે? શ્રદ્ધા ગુણ. શ્રદ્ધા ગુણનું કાર્ય શું છે? નિર્ણય કરવો, એક ડિસિઝન લેવું કે ના, આ હું છું, એવો નિર્ણય. બરાબર. હવે ફરીથી વાંચજો, જે ગુણની નિર્મળ દશા પ્રગટ થવાથી, એટલે કે શ્રદ્ધા ગુણની નિર્મળ દશા પ્રગટ થવાથી શુદ્ધાત્માનો પ્રતિભાસ થાય, અખંડ જ્ઞાયક સ્વભાવની પ્રતીતિ થાય. એટલે અહીંયા પ્રતિભાસ એટલે કે આ શુદ્ધાત્મા, જે શાસ્ત્રમાં આપણે વાંચ્યું હોય કે જેવો સિદ્ધ ભગવાનની પ્રગટ પર્યાયમાં જેવો અનુભવ થાય છે, એ આપણા પ્રતિક્ષણના સ્થાને છે ને, એમ કહે ને આપણે, તો જેવો એમને પ્રગટ પર્યાયમાં અનુભવ થાય છે, પણ એવો શક્તિ રૂપે અહીંયા મોજૂદ છે. આ મારી પર્યાયને આપણે જુદી પાડી દઈએ, અને પછી જે આત્મા, જે શક્તિ રૂપે અહીંયા મોજૂદ છે, એવો શુદ્ધાત્મા હું છું. આ હું છું એવો જે નિર્ણય રૂપે જીવને એક દ્રઢ નિશ્ચય થાય, એને અહીંયા શુદ્ધાત્માનો પ્રતિભાસ કીધું. અહંપણો, બરાબર. હા હા, એ શ્રદ્ધા હોય. એટલે અહીંયા પ્રતિભાસ, જો આપણે આત્માનો અનુભવ કરીએ ને, આત્માનો અનુભવ વખતે પણ બધું કાર્ય એક સાથે ચાલે. જ્ઞાન ગુણમાં આત્મા આમ છે જાણવું થયું, શ્રદ્ધા ગુણનો નિર્ણય થયો કે આ જ હું છું, અને સાથે ચારિત્ર ગુણની સ્થિરતા છે, એમાં અંદર સ્થિર થયા, એટલે કે આનંદનો અનુભવ થયો, એ સુખ ગુણનું કાર્ય થયું. બરાબર. આ બધું એક સાથે થયું. ઉપચારથી એકનું બીજામાં કહેવાય કે શુદ્ધાત્માનો પ્રતિભાસ એટલે આત્માનો અનુભવ, એમ કહેવાય. અનુભવ એ સુખ ગુણનું કાર્ય, પણ ત્યાં ખરેખર શ્રદ્ધા ગુણનું કાર્ય શું થયું? કે આ જ હું છું એવો નિર્ણય થયો, તેને સમ્યક્ત્વ કહે છે. ખ્યાલ આવે છે કે નહીં? જો આપણે જીવનમાં નાના નાના ડિસિઝન જે આપણે લઈએ ને, એનાથી કેટલો મોટો ઇમ્પેક્ટ થાય વિચાર કરો. ત્યારે સપોઝ આપણે નિર્ણય કર્યો કે નાનો કોઈ છોકરો હોય ને, સ્ટુડન્ટ નિર્ણય કરે કે મારે આવી રીતના આ ડોક્ટરનું ભણવું છે. હવે એને નિર્ણય કર્યો કે નિર્ણય કરવાથી હવે એની પાછળ એ હવે બધી એફર્ટ્સ કરશે, કોલેજીસ ગોતશે, એના માટે ભણશે, એન્ટ્રન્સ એક્ઝામ પ્રિપરેશન કરશે, બધું કરશે, એપ્લિકેશન કરશે, એના પછી અમુક જગ્યા મળશે તો ચાર પાંચ વર્ષ સુધી ત્યાં મહેનત કરશે, વધારે કદાચ છ સાત દસ વર્ષ જેટલું હોય. હવે સમજો ઘર પાર્લામાં હોય અને કોલેજ નવી મુંબઈમાં કે અમદાવાદમાં કે ગમે ત્યાં હોય, તો આટલા રોજ આમથી આમ આમથી આમ કરશે. એ વ્યક્તિના 10 વર્ષ વયા ગયા ને લગભગ. કોને કારણે ગયા? એ એક નિર્ણયને કારણે કે મારે આમ કરવું. બરાબર, ચાલો હવે છોકરો બેચલર થઈ ગયો, હવે સમજો એન્જિનિયર થઈ ગયો કોઈ, પછી એનો નિર્ણય લીધો હવે આગળ ભણવા જવું ત્યાં અમેરિકા. હવે એ એક નિર્ણયથી કેટલો મોટો ઇમ્પેક્ટ થયો કે એને હમણાં અહીંયા રહીને મહેનત કરી, ત્યાં ભણવા ગયા, ત્યાં આપણો ટાઈમ ગયો, ત્યાં પૈસાના પાણી થયા, હવે ત્યાં એ પાછું જોબ ને બધું કરશે, પછી ત્યાંના કલ્ચરમાં સેટ થઈ જશે, પછી ત્યાંથી આવું અઘરું પડશે, આખી લાઈફસ્ટાઈલ આપણી બદલાઈ જાય ને. તો આ શું થાય? આપણું એક નિર્ણયથી આખું જીવન બદલાઈ જાય. સમજો કોઈ બહુ મોટો વ્યક્તિ હોય, બહુ મોટો બિઝનેસમેન હોય, 50-55 ની ઉંમર થાય એટલે સહેજે કોઈને પણ થોડો થોડો વૈરાગ્ય આવવા લાગે. આ તો મનુષ્ય સ્વભાવ છે. જયારે મનુષ્ય સ્વભાવ કેવો છે કે 30-35 ના હોય ત્યારે બહુ એગ્રેસિવ, અરે હું આમ કરનારી આમ કરનારી આમ કરનારી એટલે બધું કરે. પછી જેમ જેમ થોડું 50-55 થાય ને એટલે સહેજે એમ થાય કે ભાઈ આ બધું કરી લીધું હવે, પણ આમાં કઈ રસ આવ્યો નહીં, હવે કઈક થોડુંક આ ધર્મમાં લાગીએ એવું લાગે છે કે અહીંયાથી રસ આવશે. આપણને લગભગ મંદિરમાં બધા વ્હાઈટ વાળ વાળા કેમ દેખાય? કેમ કે વૈરાગ્ય 50-55 જ જાગે. પણ એ આપણી એ નથી લાગતી ત્યાં જ આપણી મિથ્યા માન્યતા છે ને. એ નાની ઉંમરમાં મરણ દેખાતું નથી ત્યાં જ મિથ્યા માન્યતા છે. બાકી તો એવું કઈ નથી કે દેર ઇઝ હાયર પ્રોબેબિલિટી, તમારી ઉંમર વધી જાય તો તમે મરવાના ચાન્સ રહી દીધું. પણ એ વાત સાચી છે, એ વાત સાચી છે. આ આપણે છે ને જનરલ લોકોની ટેન્ડન્સી છે બધાની કે જેમ જેમ ઉંમર વધે એમ એમ આપણને હવે થોડું વૈરાગ્યના નિમિત્ત બને. બરાબર, હવે એ વૈરાગ્યના નિમિત્ત બને એનાથી શું થાય કે જીભ હવે સ્વાધ્યાયી કરવામાં આવે એટલે પછી બોલે અહીંયા આ કરું આ કરું આ કરું. બરાબર, શું કરું? હવે એ નિર્ણયમાં પાછું ક્યાંય કંઈક ચૂકી જાય. ગમે તેટલો ઇન્ટેલિજન્ટ વ્યક્તિ હોય, સમજો કોઈ અહીંયા આ સેવામાં જોડાઈ દે, ચલો સેવા કરીએ, હોસ્પિટલમાં સેવા આપીએ, પછી ગૌશાળાની સેવા કરીએ, કોઈ મંદિરની સેવા કરીએ, આ કરીએ તે કરીએ, અથવા ભક્તિમાં જોડાઈ દઈએ. બસ અરે સરસ મજાની કલાકો ભક્તિ, અરે શું મજા આવે, શું મજા આવે, શેમાં મજા આવી? પેલું રાગ રંગમાં એટલે મ્યુઝિક વાગ્યું એકદમ સરસ કોઈનો અવાજ હતો એમાં મજા આવે. ખ્યાલ આવે છે કે નહીં? આ ગમે તેટલો ઇન્ટેલિજન્ટ વ્યક્તિ હોય પણ એક નિર્ણય આવી રીતના લઈ લે અને પછી પોતાની બધી એફર્ટ એ નિર્ણયની પાછળ એ વહી જાય. એટલે શ્રદ્ધા એ કેટલી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એ મારે અહીંયા બતાવવું છે. ખ્યાલ આવે છે ને? આપણે આની 1-2 કલાક પહેલા આઈ થિંક ચર્ચા થઈ હતી કે પ્રયોજનભૂત સાત તત્વો, એમાં પ્રયોજનભૂત શું કામ કીધું? આ વિચારવા યોગ્ય વસ્તુ છે. પ્રયોજનભૂત શું કામ કીધું? પછી આપણે મોક્ષના પ્રકાશકનું ઉદાહરણ લીધું હતું કે રસ્તીને કોઈ સરખો માને તો જો એનો તત્વ નિર્ણય સાચો છે, સમ્યક દ્રષ્ટિ છે અને રસ્તીને સર્પ કહે છે તો પણ એનું જ્ઞાન સમ્યક છે, અને મિથ્યા દ્રષ્ટિ જીવ છે પણ એ રસ્તીને રસ્તી જ કહે છે અને સર્પને સર્પ જ કહે છે તો પણ એનું જ્ઞાન મિથ્યા છે. હવે આ તો જૂના જમાનાના એક્ઝામ્પલ ને બધા. સમજો આ જમાનાનું એક્ઝામ્પલ આપણે લઈએ, કોઈ બહુ મોટો વ્યક્તિ હોય પ્રધાનમંત્રી આપણા કોઈ પણ, હવે એ જેમ કે એમ બધું દુનિયામાં થાય. બરાબર, ઈ એમ કે આમ તો આમ, ઈ એમ કે આમ નહીં તો આમ નહીં. પણ હવે એમનું તત્વ નિર્ણય ન હોય તો એમનું જ્ઞાન કેવું? મિથ્યા જ્ઞાન કહેવાય. અને જેનો તત્વ નિર્ણય સાચો છે, કોઈ વ્યક્તિ હોય એકદમ ગરીબ વ્યક્તિ હોય, એનું કઈ ચાલતું ન હોય, એ બિચારો મંદિરમાં આવવા માંગે તો પણ એની પાસે એવા સાધનો ન હોય, કઈ તકલીફ પડતી હોય, અને એવા વ્યક્તિને તત્વ નિર્ણય હોય, પણ જો બહારમાં આવા કોઈ સંયોગો ન હોય અને કંઈક ખોટું પડતું હોય, કંઈક ઘણી વાર જગ્યાએ આંખ ન ચાલતી હોય, જોઈ ન શકતા હોય, કંઈક ઊંધું પડતું હોય, તો એ બિચારો અંદર પોતામાં જ રહ્યા કરે અને એને બહારના લોકો સમજી ન શકે. કહેવાનો પોઈન્ટ શું છે કે આ સમ્યક દર્શન અને મિથ્યા દર્શન, આ શ્રદ્ધા જે છે એ શ્રદ્ધા એટલી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, પણ એનો જ્ઞાન સાથે કે આ બહારના જે બોલવાની ચતુરાઈ સાથે, બહારના આપણા વૈભવ સાથે, જ્ઞાનની તાકાત સાથે કોઈ સંબંધ નથી. બરાબર છે, બરાબર. કોઈ તિર્યંશ હોય, સાદો આપણે આમ રસ્તે ચાલતા આ કૂતરા હોય, ગાય આદિ હોય, એને અંદરમાં તત્વ નિર્ણય હોય, સમ્યક દ્રષ્ટિ હોય, એને જોઈને આપણને શું ખબર પડે? એને કોઈ જાતનું જ્ઞાન નથી, પણ અંદર નિર્ણય સાચો છે, તો હવે જે આગળ પુરુષાર્થ કરશે એ બધો સાચો પુરુષાર્થ કરશે. અને જેને તત્વ નિર્ણય સાચો નથી અને સમજીને મોટા વિદ્વાન હજુ કેમ ન હોય અને અત્યારના પુરુષાર્થ કરે છે, બધો ખોટો પુરુષાર્થ છે. આપણે જોઈએ છે ને અન્ય જગ્યાએ લાખો કરોડોમાં ફોલોઅર્સ બધા હોય છે, અને હવે એમણે જે નિર્ણય લીધો કે ના આ રીતે ધર્મ છે અને એને જ પ્રમોટ કરે, બરાબર. જે ધર્મગુરુ હોય એ ધર્મગુરુ પણ જે પ્રભાવના કરે છે, પણ એ પ્રભાવના તો પોતાની માન્યતા અનુસાર કરે છે. હવે માન્યતા ખોટી તો પ્રભાવના ખોટી, પ્રભાવના ખોટી એટલે એમની સાથે જે ફોલોઅર્સ હોય એ ફોલોઅર્સની શ્રદ્ધા ખોટી અને એમનું જ્ઞાન બી ખોટું. એક શ્રદ્ધા ખોટી પડે ને તો બધું જ ખોટું. ગુરુદેવશ્રી કહેતા હતા ને કે એ પહેલો ઘડો તમે ઊંધો મૂકો તો પછી બધા ઊંધા જ મૂકવા પડે, અને પહેલો સીધો મૂકો તો બધા સીધા મૂકવા પડે. આપણા જીવનમાં શ્રદ્ધાનું મહત્વ કેટલું છે કે આપણે ક્યારે બહુ વિચાર ના કરતા હોય, કેમ કે જનરલી આપણને જ્ઞાન અનુભવાય અને રાગ દ્વેષના ભાવ અનુભવાય. ખ્યાલ આવે છે ને આપણને, ક્યાં તો આપણા ક્રોધમાન માયા લોભ અનુભવાય કે જ્ઞાન અનુભવાય. હવે આપણે તો શાસ્ત્ર સ્વાધ્યાયી બધા ભેગા થયા, તો શાસ્ત્રમાં જે લખ્યું છે એટલે કમસે કમ આપણને ખબર પડી કે શ્રદ્ધા નામની કોઈ વસ્તુ છે. ખ્યાલ આવે છે ને? બાકી પીપલ એટ લાર્જ દે ડોન્ટ ઇવન રિયલાઇઝ કે આ એક ડિસિઝન ઇઝ સો ઇમ્પોર્ટન્ટ, કે ઇટ ઇઝ મચ મોર ઇમ્પોર્ટન્ટ દેન નોલેજ અને એકચ્યુઅલ આપણા જીવના ભાવો કરતા પણ. ખ્યાલ આવે? છ ડાળામાં આવે છે ને, મોક્ષ મહેલ થી પ્રથમ સીડી, જાગીને જ્ઞાન ચરિત્ર સમ્યકતા ન લહે તો ભવ્ય ધારો દર્શન પવિત્ર છે. કે સમ્યક દર્શન એ મોક્ષ મહેલની પ્રથમ સીડી છે, જેના વગર જ્ઞાન અને ચારિત્ર સમ્યકતા નથી લે પ્રાપ્ત કરી શકતા. જ્યાં સુધી જીવની સાચી શ્રદ્ધા ન થાય ત્યાં સુધી બધું, હમણાં જ કોઈની સાથે વાત ચાલતી હતી, હા આ પ્રયોજનભૂત આપણી જ્ઞાનની વાત ચાલતી હતી ને, આઈ ગોટ ડાયગ્રેસ કરેલી છે ત્યાંથી, કે પ્રયોજનભૂતમાં ફક્ત સાત તત્વ જ કીધા, બરાબર. અને સાત તત્વોમાં ત્યાં એમ કીધું કે તમારી પાસે હિસ્ટ્રી જોગ્રાફીનું નોલેજ હોવું જોઈએ, તમારી પાસે મેથેમેટિક્સનું નોલેજ હોવું જોઈએ. કેટલા સાત તત્વોમાં શું ગણાય? જીવ, અજીવ, અસરોબન, સંવર, લીલામોક્ષ. ત્યાં એવું કીધું કે તમારી પાસે નોલેજ હોવું જોઈએ તીર્થંકરના કેટલા કલ્યાણ કઈ તિથિમાં ક્યાંથી થયા છે. પ્રયોજનભૂત તત્વ કોને કહેવાય? પરિભાષા શું છે ખ્યાલ છે પ્રયોજનભૂતની? કે જેટલું જાણવાથી જેટલું મિનિમમ જ્ઞાન જોઈએ સાત તત્વમાં, એ પ્રયોજનભૂતની. આમાં પ્રશ્નોત્તર માળાઓ નથી, આઈ થિંક પ્રવેશિકામાં છે. જે જ્ઞાન, જેટલું મિનિમમ જ્ઞાન કરવાથી જીવનું પ્રયોજન સુખી થવાનું સદાય, તેને પ્રયોજનભૂત સાત તત્વ કહે છે. એટલે ખરેખર કોઈ જીવને સુખી થવું હોય, સમ્યક્તા પ્રાપ્ત કરવું હોય, તો બસ એટલું જ નોલેજ કાફી છે, અથવા એટલું જ નોલેજ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ખ્યાલ આવે છે ને? હવે આ તો આપણે બધા વધારે ક્ષયોક્ષમ વાળા જીવ છે, મનુષ્ય ગતિમાં આવ્યા છે અને જ્ઞાન આટલું બધું છે, જોઈએ કે આટલું અને છે આટલું બધું, તો કરીએ શું? એટલે બધી શાસ્ત્રો નો વિસ્તારથી સ્વાધ્યાય કરીએ. આમાં આવે ને સમયકાજીમાં જયસેન આચાર્ય ટીકા ઉપર જ કે હવે વિસ્તાર રૂચિ વાળા જીવો માટે અમે સમયસાજી ગ્રંથ કહીએ છીએ. બાકી તો આ સાત તત્વનું જેટલું જ્ઞાન કર્યું હતું એટલું જ એનફ હતું, એના સિવાય બાકીનું બધું જ્ઞાન અપ્રયોજન પૂછું. બોલો, આપણે કોઈ ડોક્ટર હોય અંદર કેટલા હાડકા ફિટ કર્યા છે એનું જ્ઞાન અપ્રયોજન પૂછું. આપણે એન્જિનિયર હોઈએ તો કેવી રીતના બધું કામ થશે જે પણ આમ બધું અપ્રયોજન. હવે આપણી લાઈફમાં સમજો આપણે 40 વર્ષ ગયા, 50 વર્ષ ગયા, 60-70 વર્ષ ગયા, કેટલો ટાઈમ આપણે પ્રયોજનભૂત જ્ઞાનને મેળવવામાં લગાવ્યો. અત્યારે હું જ્ઞાનની જ વાત કરું છું, કેમ કે તત્વજ્ઞાનથી પછી શ્રદ્ધા આદિ થાય છે. તો આપણે જીવનમાં આપણે દૈનિક 24 કલાકમાં પણ જેટલું જ્ઞાન આપણે પ્રયોજનભૂતમાં નાખીએ એટલું યુઝફુલ છે. બાકી તો બધું એમ જ વેસ્ટ થઈ જાય. આ વરસાદ જેવું છે, વરસાદનું પાણી જેટલું પહેલામાં અમુકમાં કલેક્ટ થાય એટલું યુઝફુલ છે, બાકી બધું નાળામાં વહી જાય ને વેસ્ટ થઈ જાય છે ને. એની આપણે શ્રદ્ધામાં પાછા આવી જઈએ તો આ શ્રદ્ધા ગુણ એનો નિર્ણય એ જીવનમાં સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. અને એના માટે કહ્યું પ્રયોજનભૂત જ્ઞાન ઇમ્પોર્ટન્ટ છે. ચાલે એ રીતે આપણું કનેક્શન બેઠું. જો અમે તત્વાદ સૂત્ર ગ્રંથાધી રહ્યા છે એમાં સમ્યક દર્શનનો આગળ અધિકાર છે, એટલે એમાંથી પણ અમુક રેફરન્સ કાઢ્યું છે, બહુ સરસ છે. જો આ પહેલો અધિકાર એનું બીજું સૂત્ર, એમાં અમુક ક્રોસ રેફરન્સ આપ્યા છે. તો અહીંયા જો સમંગદ્ર આચાર્યનું રત્નકરણ શ્રાવકાચાર્ય, આ સંબંધી રત્નકરણ શ્રાવકાચાર્યમાં કહ્યું છે. આ સંબંધી એટલે કેના સંબંધી? કે સમ્યક દર્શન વિના ચારિત્ર અને તપમાં સમ્યકપણું આવતું નથી, એના સંબંધી. જો રત્નકરણ શ્રાવકાચાર્યની 34મી ગાથા, સમ્યક દર્શન સમાન આ જીવને 3 કાળ અને 3 લોકમાં બીજું કોઈ કલ્યાણકારક નથી, અને મિથ્યાત્વ સમાન 3 લોક 3 કાળમાં બીજું કોઈ અકલ્યાણકારક. આપણે હમણાં જે ચર્ચા કરતા હતા કે એક ડિસિઝન આપણે સાચી લઈએ તો આપણું કલ્યાણ થાય છે, અને જો ખોટી લઈએ તો બધું અકલ્યાણ જ છે. જો એનો જ ભાવાર્થ છે, અનંત કાળ વીતી ગયો, એક સમય વર્તમાન ચાલે છે અને ભવિષ્યમાં અનંત કાળ આવશે. અનંત ગયો, વર્તમાનમાં એક સમય અનંત આવશે. એ ત્રણેય કાળમાં અને અધોલોક મધ્યલોક અને ઉર્ધ્વલોક એ 3 લોકમાં જીવને સર્વોત્કૃષ્ટ ઉપકાર કરનાર સમ્યક્ત્વ સમાન બીજું કોઈ છે જ નહીં, થયું નથી, થશે નહીં. 3 લોકમાં રહેલા ઇન્દ્ર, અમિન્દ્ર અને ભુવનેન્દ્ર, ચક્રવર્તી, નારાયણ, બલભદ્ર કે તીર્થંકર વગેરે ચેતન અને પછી ઘણી બધી અચેતન વસ્તુ એ કોઈ સમ્યક્ત્વ સમાન ઉપકારક નથી. જો આ રત્નકરણ શાવકાચાર્યનું હોય છે. હવે નીચે બીજું મોક્ષ પાહુલનું વાંચું. તત્વાદ સૂત્ર પેજ નંબર 8. જો સમસ્ત સંસારના દુઃખોનો નાશ કરનાર, આત્મકલ્યાણ પ્રગટ કરનાર એક સમ્યક્ત્વ જ છે, માટે તે જીવ પ્રગટ કરવાનો પુરુષાર્થ કરો. આપણને આચાર્ય ભગવાન પણ કેટલું એસર્ટિવલી કહે છે આનો પુરુષાર્થ તમે કરો. બોલો, કોઈને બિઝનેસમાં સક્સેસફુલ થવું હોય કે લૌકિક રીતે પણ મોટા થવું હોય તો શું કરવું જોઈએ? સમ્યક્ત્વ પ્રાપ્ત કરવું જોઈએ. કેમ કે સમ્યક્ત્વ પ્રાપ્ત કરો તેની સાથે પુણ્ય ઓટોમેટિકલી બંધાય, પછી એના ફ્રૂટમાં આગળ એ બધું પણ મળી જશે. મળ્યું? હા. જો આ ઉપર જ વાંચેલું હજીને, વળી સમ્યક્ત્વ એ જ પ્રથમ કર્તવ્ય છે. એ સંબંધી અષ્ટ પાવલ માંથી નીચે મોક્ષ પાવલ છે, નીચે અર્ધ માંથી પ્રથમ તો શ્રાવકે સુનિર્મળ એટલે કે સારી રીતે નિર્મળ અને નિર્મત નિષ્કંપ અચળ અને ચળ મલિન તથા અગાઢ દોષ રહિત અત્યંત નિશ્ચળ એવા સમ્યકને ગ્રહણ કરીને તેને ધ્યાનમાં જાવું. શા માટે જાવું? દુઃખના ક્ષયને અર્થે જાવું. જો આમ હજી પણ નોંધિત કરીએ નીચે ભૈયા ઓર લાસ્ટ લાઈન હે ના નીચે થી જાતા હવે સમ્યકના જ્ઞાનનો મહિમા કહે છે પાછું મોક્ષ પાવર માટે છે. જે જીવ સમ્યકને ધ્યાવે છે એ જીવ સમ્યક દ્રષ્ટિ છે. વળી તે સમ્યક રૂપ પરિણામ પરિણામતા દુષ્કરે આઠ કર્મ તેનો ક્ષય થાય છે. જો હજી ઓર નીચે ભૈયા લાસ્ટ લાઈન જો આ છેલ્લો પેરેગ્રાફ છે ને અર્થ મોક્ષ પાવર માટે શ્રી કુંકુંત આચાર્ય દેવ કહે છે ઘણું કહેવાથી શું સાધ્ય છે? જે નર પ્રધાન ભૂતકાળમાં સિદ્ધ થયા તથા ભવિષ્યમાં સિદ્ધ થશે એ સમ્યકનું મહાત્મ્ય છે. જો થોડો વિચાર કરીએ આપણે ખરેખર આપણા જેટલા પણ શાસ્ત્ર છે ને એમાં મેજોરિટી તો શાસ્ત્ર સમ્યક તો ઉપર જ છે, સમ્યક દર્શન ઉપર જ છે, સમ્યક જ્ઞાન સમ્યક ચારિત્ર પર તો પાછળ પૂછા છે. ખરી રીતે આપણે જોઈએ તો સમ્યક દર્શન પછી પણ ઘણું બધું પ્રોસેસ છે. એવું નથી કે સમ્યક દર્શન થઈ ગયું એટલે આપણું બધું પતી ગયું. દ્રવ્યાનિયોગના એંગલથી એમ કહેવાય કે સમ્યક દર્શન થયું એટલે 90-95% કામ પતી ગયું. એ બધું જોઈએ કે અનંતાનુબંધી કશાય ગયા એટલે આમ અનંતનો ભાગ ભયો બસ હવે ખાલી જરાક બાકી છે. એ દ્રવ્યાનિયોગની અપેક્ષાએ બરાબર છે પણ બાકી કર્ણાનિયોગની અપેક્ષાએ જોઈએ તો હજી તો હજી કદાચ અણુવ્રત લેવાના છે, હજી મહાવ્રત લેવાના છે. એટલે વ્રતની અપેક્ષા નહીં, બહારથી નહીં તો અંદરમાં પણ શુદ્ધિની કેટલી વૃદ્ધિ કરવાની બાકી છે. હજી તો 6 મહિનામાં એક વાર કદાચ આત્માનો અનુભવ આમ જરાક કિંચિત ન્યૂનવત એવો થાય છે અને ક્યાં હજી તો દર અંતર મુહૂર્તે અથવા તો એના પછી પણ હવે બસ સાધી અનંત કાળ સુધી આત્મામાં જવાનો પુરુષાર્થ કરવાનો બાકી છે. બાકી છે ને તો પણ હમણાં છેલ્લે શું કીધું કે ત્રણ લોક ત્રણ કાળમાં જે પણ સિદ્ધ થયા છે તો કોને કારણે થયા? સમ્યકને કારણે થયા. કે સમ્યક જ્ઞાન સમ્યક ચારિત્ર હા એ તો એ છે. અરે આટલું કેમ ઇમ્પોર્ટન્ટ છે? મારે મૂળ પ્રશ્ન એ છે કે આ સમ્યક દર્શનને કેમ આટલું ઇમ્પોર્ટન્ટ આપ્યું? બાકી બધાને કઈ નહીં. જો આપણે હમણાં જે શરૂઆતમાં વાત કરતા હતા ને કે એક સાચા શ્રદ્ધા સાચા નિર્ણયથી જીવના બધા જ કાર્ય લાઈન પર થાય છે. એક વાર જેને સમ્યક દર્શન થઈ ગયું ને હવે એને બાકીનો આત્માનો અનુભવનો પુરુષાર્થ, કેમ કે હવે એમને એકવાર સ્વાદ ચાખી લીધો તો હવે એ તો પાછો અનુભવ કરશે જ, જાતે કરશે જ. હવે એને કઈ ઉપદેશ આપવાની બહુ જરૂરત નથી. હવે બાકીનું બધું જો એકવાર સમ્યક દ્રષ્ટિ થયા પછી હવે કોઈને એમ ઉપદેશ નથી આપતા કે હવે તમે આત્મામાં સ્થિરતા વધારો, આમ કરો, તેમ કરો. હવે જેટલા આપણે ચારિત્રના ગ્રંથ છે ને બધા એ બધા બહાર અગિયાર કોઈ આમ પાલન કરો, અનુવ્રત તમે આમ પાલન કરો, કેમ કે એ ક્રિયાઓ કદાચ એને શીખાડવી પડે. ઓલું તો આનો અનુભવ થઈ ગયો, હવે શું શીખાડવા? શ્રદ્ધા તો સિદ્ધ ભગવાન વધ થઈ ગઈ, આત્માનો અનુભવ બી થઈ ગયો, ખબર છે આમાં જ સ્થિરતા કરવાની છે. તો હવે એ તો પછી ઓટોમેટિક પ્રોસેસ છે, ખ્યાલ આવે ને? એટલે જે સમ્યક દર્શન પર આટલું વધારે ઇમ્પોર્ટન્સ આપ્યું. એટલે અત્યાર સુધીની બધી ચર્ચા જો સમરાઈઝ કરીએ તો આપણા જીવનનું જો કઈ એકમાત્ર કર્તવ્ય હોય તો એ સમ્યક દર્શન પ્રાપ્ત કરવું એ આપણું કર્તવ્ય હોવું જોઈએ. ગુરુદેવજી છે ને કે તમે આજે કરો, કાલે કરો કે અનંતકાળ પછી કરો, સૌથી પહેલું છે તો આજ કરવું પડે. કોઈ કહે કે સાહેબ પણ જરાક અમને તો કાંઈ સ્વાધ્યાય નથી, જરાક કાંઈક તો સ્વાધ્યાય કાંઈક તો નિર્ણય કરવો પડશે કે નહીં? અરે કોઈ બીજું કહે સાહેબ પણ અમને તો દર્શન કરતા નથી આવડતું, અમને તો કોઈ બીજી આવડતું નથી, કશું નથી આવડતું. તો કઈક તો શીખવું જોઈએ ને. અમે તો હજી કાંદા બટેટા ખાય છે, રાત્રિ ભોજન કરીએ છીએ, આમ કરીએ છીએ. સૌથી પહેલું પગથિયું સમ્યક દર્શન પ્રાપ્ત કરો. જો પોતાના આત્માને જીવ ઓળખી જાય અને સમ્યક તો પ્રાપ્ત કરે, આ બાકી બધું ઓટોમેટિક થઈ જાય છે, બધું પણ છૂટી જાય છે. શાસ્ત્ર સ્વાધ્યાય પણ થાય છે, એ થઈ જ જાય છે. કેમ કે હવે રુચિ અંદર ની છે ને, હવે આત્માની રુચિ છે. બીજા બહારના રાગ રંગના ઓલા કોઈ પ્રોગ્રામમાં ઇન્ટરેસ્ટ લાગતો જ નથી, તો ટાઈમ પણ ઘણો બચે છે. હવે કરવું શું? આ સ્વાધ્યાય કરવો, બસ એક જ ઈલાજ છે. ખ્યાલ આવે છે ને? જે જીવને જેટલું ક્ષયક્ષમ જ્ઞાન હોય ને, એટલું એને વધારે પ્રોબ્લેમ છે. જો ધ્યાનથી સાંભળો, જેનું જેટલું ક્ષયક્ષમ જ્ઞાન વધારે ને, એટલે એને વધારે પ્રોબ્લેમ છે. કેમ કે એને હવે વધારે એન્ગેજ રાખવું પડશે એને. કેમ કે નહીં રાખે તો ક્યાં જશે? તો પાપના કાર્યમાં જશે ઓટોમેટિકલી. ચલો આપણે આ કઈક આ એક પ્રોજેક્ટ લઈ લઈએ, આમ કરી લઈએ, ઓલું કરી લઈએ, આ એક જરાક સંસ્થાને આગળ વધારીએ, અથવા તો આપણે સમાજ સેવાનું આમ કામ કરીએ, ઓલું બ્લડ બેંકનું આમ કરીએ. જેટલા જીવ બહુ ક્ષયક્ષમધારી હોય અને જો નિર્ણય પાક્કો ન હોય, તો પછી આવા સેવાના કાર્યમાં લાગી જાય છે અને સેવાથી ધર્મ માને છે. કેમ કે આમે શ્રદ્ધા ખોટી છે અને એમાં પાછું સમાજ સેવા કે પુણ્ય ભાવના કાર્યમાં ધર્મ માની લીધો, એટલે તો ડબલ ગયા, ડબલ વેલ્યુ એમ કહેવાય ને. કે જે પુરુષાર્થ સાચો કરવાનો હતો એ તો નહીં જ થાય, ઉપરથી જે બાકીનું જ્ઞાન અને જીવન બધું. જો કોઈ અન્ય કાર્યમાં હોય અને વૈરાગ્ય ઉત્પન્ન થાય, તો ધર્મમાં આવવાનો ચાન્સ છે. અને અહીંયા આવીને થોડી એને શાંતિ મળે કે કઈ. પણ હવે જે ધર્મમાં અન્ય કાર્યમાં લાગી જાય અને ધર્મ સમજીને જે કરે છે, તો હવે ક્યાં જશે? હવે એને કોઈ રસ્તો જ નથી જવા માટે. ખ્યાલ આવે છે ને? ચાલો હવે થોડુંક આગળ વાંચે. હવે સમ્યકની વાતમાં જો અહીંયા કેટલા પોઈન્ટ છે, જો 146 પ્રશ્નો તમારો. જો સમ્યક તો કોને કહે છે, આપણે પહેલો પોઈન્ટ વાંચો કે જે ગુણની નિર્મળ શ્રદ્ધા નિર્મળ દશા પ્રગટ થવાથી પોતાના શુદ્ધાત્માનો પ્રતિભાસ થાય, અખંડ જ્ઞાયક સ્વભાવની પ્રતીતિ થાય. આ પોતે આત્મા છે એની એવી પ્રતીતિ થાય. પ્રતીતિ એટલે એવો નિર્ણય થાય. અને સાથે મોક્ષના પ્રકાશનના ચાર ચર્ચિલા, જો સાચા દેવગુરુ ધર્મમાં દ્રઢ પ્રતીતિ થાય, જીવાની સાત તત્વની યથાર્થ પ્રતીતિ થાય, સ્વપરનું શ્રદ્ધાન થાય, આત્મશ્રદ્ધાન થાય. જો આમાં પણ એવું છે, કોઈ એમ કે ભાઈ મારા પહેલા બે તો થઈ ગયા પણ હજી નીચેના બાકી છે, તો એમ નહીં. જેવી રીતના પેલું પાંચ સમવાયમાં એક સાથે શ્રદ્ધા થાય છે, એવી રીતના વ્યવહાર નિર્ણય કદાચ પાકો હોય આપણો કે હા આજ સાચા દેવશાસ્ત્ર ગુરુ છે, આજ સાત તત્વ આમ છે. પણ એને સાચો નિર્ણય ક્યારે કહેવાય? કે જયારે અનુભવ થાય, અનુભવની સ્ટેમ્પ લાગે, તો તમારા બધા સાચા. આપણે કોઈ કુરિયર મોકલીએ, એ કુરિયરમાં સામે વાળો રિસીવ કરીને સિગ્નેચર કરે ત્યારે પહોંચ્યું કહેવાય. ત્યાં સુધી હજી નથી પહોંચ્યું. પછી ભલે ને અહીંયા આવે તો ટ્રેકિંગમાં બધું આવે ને કે અહીંયા પહોંચ્યું. પણ જ્યાં સુધી એને ન પહોંચે ત્યાં સુધી પહોંચ્યું ન કહેવાય. એવી જ રીતે અહીંયા જ્યાં સુધી આત્માના અનુભવની સ્ટેમ્પ ન લાગે ત્યાં સુધી આ બધા નિર્ણય હજી બરાબર જેવા જોઈએ એવા નથી થયા. જેવા પક્કા નિર્ણય જોઈએ એવા હજી નથી થયા. તો જો તેને સમ્યક્ત્વ કહે છે, આ લક્ષણોથી અવિના ભાવ સહિત જે શ્રદ્ધા થાય તે નિશ્ચય સમ્યક દર્શન છે. તે પર્યાયનો ધારક સમ્યક શ્રદ્ધા ગુણ છે. સમ્યક દર્શન અને મિથ્યા દર્શન જેના પર્યાય. ચલો આગળ વધશે. ક્વેશ્ચન 147. સમ્યક દર્શન તથા શ્રદ્ધા કેવી થઈ જાય? હું આત્મા છું, મારે આગાથી ન કરવા. જો આ તો મોક્ષનાથ પ્રકાશકમાંથી લીધું છે, બાકી આપણે માતાજીનું છે ને પૂજ્ય ગુરુદેવશ્રી સાથે જે ચર્ચા થયેલા ક્વેશ્ચન, પાંચ સવાલ પૂછ્યા ને ગુરુદેવશ્રી કે સમ્યક્ત થયું તો તમને કેવું લાગે છે, એવા એ પાંચ સવાલનો આપણી પાસે આન્સર ને આખું કમ્પાઇલેશન છે કે ગુરુદેવ આ પાંચ સવાલ પૂછ્યા હતા, માતાજી શું જવાબ આવે એ તમે ત્યાંથી વાંચજો. એ બહુ સરસ એમના આન્સર છે માતાજીના. અહીંયા ખાલી બે પોઈન્ટ છે, હું આત્મા છું, મારે રાગાદી ન કરવા જોઈએ. ખરી રીતે તો આ રાગાદી હું કરતો જ નથી એવો નિર્ણય થઈ જાય. આ તો વ્યવહારની ભાષામાં કેવી રીતના લખ્યું છે કે મારે રાગાદી ન કરવા જોઈએ, પણ હું આત્મા છું, આ હું ત્રિકાળી છું, સ્વભાવ છું, આ રાગાદી ભાવ મારી પર્યાયમાં થાય છે પણ એ મારો સ્વભાવ નથી, એ તો પરના લક્ષ્યે થાય છે. એ મારી દ્રષ્ટિ મારી કમજોરીથી જયારે પર પદાર્થ પર પડે ત્યારે મને આવા રાગાદી ભાવ થઈ જાય છે. એ જાતની આખી દ્રષ્ટિ એ જીવની થઈ જાય. જેવી રીતના એક કોઈક વ્યક્તિ હોય, એ વ્યક્તિ આપણે હુકમ જલ્દી નું એક્ઝામ્પલ છે, ઘણું ફેમસ, પેલો રિક્ષાવાળો એને ખ્યાલ હોય છે. એક રિક્ષાવાળો છે, એ ખૂબ ગરીબ છે, બરાબર, એને બિચારાને કઈ પૈસા નથી અને ખાવા પીવાના વાંધા છે, રિક્ષા ચલાવી પોતાનું કામ કરે છે. હવે 25 વર્ષનો થઈ ગયો, એક દિવસ એને મન થયું કે લાવ ભાઈ મારા જૂના ગામડામાં ઘરે હું જાઉં. તો ત્યાં ગયો તો બાજુવાળો કંઈક મળ્યા અને પહેલી વાર આમ હાલચાલ પૂછ્યા અને બધું ખબર પડી, થોડુંક મારું પોતાનું ઇનોવેશન આવતું સ્ટોરીમાં. તો એ બાજુમાં ઓલે જૂના કાકા મળ્યા જે એના પપ્પાના ફ્રેન્ડ હતા જૂના ટાઈમમાં, કે અરે તું રિક્ષા ચલાવે છે, તું તો કરોડોપતિ છે, તારા પપ્પા આવી રીતના કરોડો રૂપિયા તારા માટે મૂકીને ગયા છે બેંકમાં અને તું સાવ રિક્ષા ચલાવે છે. ઓલા રિક્ષાવાળાને માનવામાં નથી આવતું, અરે હું તો નાનપણથી મેં આ જ જોયું છે, ગરીબી જ જોઈ છે, હું તો રિક્ષા જ ચલાવું, એમના મા પપ્પાને ક્યારે જોયા નથી, તમને હું આવી રીતના 20-25 વર્ષ પછી મળું છું, તમે પેલું હું કરો પછી કેવી રીતના જશે એમ. પછી એમણે બધી ઇન્ફોર્મેશન આપી, જો આ બેંકમાં જા, અહીંયા જા, આટલું તારું બેંક બેલેન્સ છે, આમ બધું છે. તો એ ગયો ચેક કરવા અને એને ચેક કર્યું તો કહું પડ્યું કે આટલા પૈસા મારા છે અહીંયા. હવે એની કેવી અંદરથી શ્રદ્ધા બદલાય કે અરે હું કરોડપતિ. અને આ રિક્ષા હું કઈ રિક્ષા નહીં ચલાવું હવે. તો આ જે અંદરથી શું ચેન્જ થયું, આ અંદરથી શ્રદ્ધા બદલાય, ચાલે ને, શ્રદ્ધા આને કહેવાય. તો આ જીવ જે અત્યાર સુધી આ શરીરમાં, આ ઘર મકાનમાં, આ બધામાં પોતા પણ આપણે માનીને બેઠા છે, એની આખી દ્રષ્ટિ બદલાઈ જાય અને આ બધું પૂજ્ગલ હા છે એની જગ્યાએ છે, કે એનું કાર્ય કરે છે, એના પરિણામથી પરિણમે છે, અને હું તો અંદર આ નાયક સ્વભાવે જાણવાનું તત્વ છું, એવી અંદરથી જ્યાં શ્રદ્ધા થાય તો એને ખરેખર સમ્યક દર્શન જેવાય છે, એવી અંદરથી એની શ્રદ્ધા થઈ જાય. જે રીતના કોઈ વ્યક્તિ ઘરે રહેતો હોય અને બાજુમાં પાડોશમાં ઘણા બધા બીજા લોકો રહેતા હોય, હવે પાડોશી સાથે હળે મળે વાતો કરે, પણ ત્યાં જે કંઈ થતું હોય, એ લોકોને ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ હોય, કે એ લોકોને કંઈક મેડિકલ ઇસ્યુઝ હોય, કે કંઈક હોય, તો એને કારણે આ જીવ દુઃખી ના થાય ને, એ તો ભાઈ ઓલાને થાય છે, ઠીક છે, જ્ઞાન થયું, ખબર પડી ગઈ કે આ છે. એટલે એવી રીતના આ જીવને આ શરીરમાં વાગે છે, ઠીક છે, કંઈ ખબર પડી કે કંઈક થયું છે, એને થયું મારે ક્યાં થયું. એથી એને જ્યાં ભેદ પડી જાય પોતાનો શરીર આદિ થી, ત્યાં એને સાચી શ્રદ્ધા, સાચું સમ્યક દર્શન થયું કહેવાય. આના ઉપર ખૂબ વિચાર ચિંતન કરવું જોઈએ કે સમ્યક વ્યક્તિ જે જીવ છે એની અંદરની પરિણતિ કેવી હોય, એને કેવો વિચાર થતો હશે, એના ભાવોમાં કઈ રીતે થિંકિંગ ચાલતું હશે, એને વિચાર કરો તો આપણને સમ્યકનું સાચું સ્વરૂપ સમજાય. તો આપણે એ તરફ પુરુષાર્થી કરીએ ને, ચાલ આગળ વધી જો. 148 તો પછી સમ્યક દ્રષ્ટિ જીવ વિષય કષાયમાં કેમ પ્રવર્તે છે. જો એને સાચો નિર્ણય થઈ ગયો કે હું આત્મા છું, તો પછી વિષય કશામાં કેમ પ્રવર્તે? આ બધી ચર્ચા તો આપણે ઘણી વાર ગુરુદેશીના પ્રવચનોમાં સાંભળી હોય ને, આ બધું તો કોર ટોપિક હોય એવરી પ્રવચનમાં આવે. જે ગુરુદેશીના પ્રવચન સાંભળતા હોય ને, તો એવરી ડે ના પ્રવચનમાં આવા ટોપિક આવે છે. સમ્યક દર્શન થયા પછી ચારિત્ર ગુણનો પર્યાય નબળો હોવાથી જેટલા અંશે ચારિત્ર મોહના ઉદયમાં જોડાય છે તેટલા અંશે તેને રાગાદી થાય છે. ગઈકાલે અહીંયા ભગવાનજી વજુભાઈ સાહેબ આવ્યા તો એમનો સ્વાધ્યાય ચાલતો હતો આત્મસિદ્ધિ શાસ્ત્રની મહિમા ઉપર. 20 મિનિટનો સ્વાધ્યાય રહ્યો પણ બહુ સરસ. એમાં પણ એક પદ એમણે આ જોયું કે સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે છે થાય. એમાં એ વર્ણન કરતા હતા એવી રીતના કે ઉપર ભગવાન બેઠા છે તો ભગવાન કેવા છે કે એક જગ્યાએ બેઠા છે, જ્ઞાનમાં ઘણું બધું જણાય છે, એક બાજુ કઈક ઓલી ટેરરિસ્ટ લોકો કઈક હિંસા કરે છે, એક બાજુ કોઈ સ્ત્રીઓ કે મહિલાઓ ઉપર કઈક અત્યાચાર થાય છે, એક બાજુ કઈક આવી રીતના કોઈ રોગચાળો આવી ફેલાય છે, બધું જણાય છે, બધું ખબર છે એમ. જાણે કોઈ આપણે બધું ફરીથી ઓલો વિચાર છે ને, કોઈ યંગ હોય તો એને પોતાના કરિયરમાં બી ડ્રાઈવ હોય તો આમ કરી નાખો આમ કરી નાખો આમ કરી નાખો, પછી જેમ થોડો થોડો મોટી ઉંમર થાય એટલે 50-55 ના રહે, હા ભાઈ આ બધું જોઈ લીધું, આ બધું કરી લીધું અમે અમારા જીવનમાં, હવે ચાલુ કરશે એક જગ્યાએ આપણે શાંતિથી બેસીએ બધે જ કરવા લાયક છે એમ થાય છે ને. જે જ્યાં યંગ હોય ને તેને એમ થાય કે અહીંયા ફરી આવો અહીંયા ફરી આવો અહીંયા ફરી આવો, આમ દુનિયામાં બધે ફરી આવો, પછી 5-10 જગ્યા જાય પછી શું થાય કે હા હવે બધું જોયું હવે ઘરાઈ જાય, હવે આપણે આપણું મુંબઈ સારું, આપણું ઘર સારું, આપણું મંદિર સારું, એમ અંદરથી એક સેકન્ડ સેશન આવે. હવે એને એક્સ્ટ્રીમ ઓલા પર લઈ જાઓ તો આપણે જીનેન્દ્ર ભગવાન કેવા છે કે એક જગ્યાએ બેઠા છે, બધું જ જણાય છે, બધું જાણી લીધું એમણે, દુનિયાનું જે સારું ખરાબ બધું, જ્યોતિષ વિજ્ઞાન ને આ ને તે ને અને આત્માને પણ સમજી લીધો, બધું જાણી લીધું. બધું જાણીને હવે શું એમણે ફાઇનલ કન્ક્લુઝન શું કાઢ્યું કે ભાઈ આ આત્મા અસ્તિત્વ લેવા લાયક છે, ક્યાંય આમ તેમ કરવા લાયક નથી. હવે આટલું બધું દુનિયામાં ખરાબ થાય છે તો કોઈને મદદ કરવા જવું જોઈએ કે નહીં? જો હજી જે એકદમ આમ પોતાના આત્મામાં સ્થિર એટલે જે એકદમ મેચ્યોરિટીએ પહોંચી ગયા હોય ને એમની આ ભગવાન જેવી હાલત થાય. હવે જે હજી સંસારમાં છે હજી મેચ્યોરિટીએ નથી પહોંચ્યો પણ સમ્યક દ્રષ્ટિ છે અથવા તો મુનિરાજની ભૂમિકામાં છે તો એમને શું થાય છે કે હજી ચારિત્ર ગુણ થોડો નબળો છે. તો શ્રદ્ધામાં તો પક્કો નિર્ણય થઈ ગયો કે આ જ કરવા લાયક છે, જેવું ભગવાન કરે છે એવું જ કરવા લાયક છે, પણ હજી એવી રીતના બેસે તો ઉપયોગ તે રહેતો નથી, હજી આમ તેમ ભટકે છે તો શું કરે? વિકલ્પ ઉત્પન્ન થાય છે. હવે જેવો વિકલ્પ ઉત્પન્ન થાય એવું ઓટોમેટિકલી કાર્ય થાય છે. કોકને જેવી રીતના ગુરુદેવજી છે તેમને સમજાવવાનો વિકલ્પ આવે છે, બધા બીજા કોઈ હોય શ્રીમંતજી હોય એમને લખવાનો વિકલ્પ આવે છે, ઘણી બધી કવિતાઓ આજે લખી જાય છે. માતાજી છે તેમને એમની જાતનો વિકલ્પ આવે છે. જે જેવા વ્યક્તિઓ ભરત ચક્રવર્તી છે એમને હજી એ રાજ્ય અવસ્થામાં છે તેમને એ જાતના વિકલ્પ આવે છે. તો તેને કારણે આવે છે કે ચારિત્ર ગુણ હજી નબળો છે. જો સમ્યક દર્શન થયા પછી ચારિત્ર ગુણનો પર્યાય હજી નબળો હોવાથી જેટલા અંશે ચારિત્ર ગુણના ઉદયમાં જોડાય છે તેટલા અંશે તેને રાગાદી થાય છે. હજી જસ સમ્યક તો થયું છે તો હજી એમાં વધારે જોડાય છે, જેની જે ભૂમિકા વધતી જાય છે તેને એમાં ઓછા જોડાય છે, અને જેટલા ઓછા જોડાય એટલી અંતરમાં સ્થિરતા વધતી જાય. અંતરમાં સ્થિરતા વધે એવું બહારથી પણ એવું ઓટોમેટિકલી સ્થિરતા વધતી જાય છે કે બસ હવે એક જગ્યાએ આપણે બરાબર છે, મુનિરાજ એ છ ખંડમાં જતા નથી, એ તો એક જ જગ્યાએ રહ્યો છે. અને હજી સમય દ્રષ્ટિ બી હોય તો સ્થળાંતર કરે છે, અને હજી ઉપર શ્રેણીમાં જાય તો એક જગ્યાથી ગમન પણ નથી કરતા. જયારે શ્રેણીમાં જીવ છે ત્યારે એક જ જગ્યા દેખાશે ને, તો સ્થિરતા વધતી જાય. બરાબર. પણ તે પર વસ્તુથી રાગાદીનું થવું માનતો નથી. માનતો નથી એટલે કે શ્રદ્ધા ભાવમાં તો એને નિર્ણય કરી જ લીધો કે કોઈ મને કાંઈ દુઃખી સુખી કરી શકતા નથી, મારે તો આવી રીતના જ રહેવા લાયક છે. પણ હજી રહી શકાતો નથી, વિકલ્પ આવે છે તો પર વસ્તુમાં જોડાણ થાય છે, પણ એને કારણે હું દુઃખી થયો નથી, હું મારી જ કમજોરીથી દુઃખી છું. સમ્યક દ્રષ્ટિ જીવને દેહાદી પર પદાર્થ દ્રવ્ય કર્મ તથા શુભાશુભ રાગમાં એકત્વ બુદ્ધિ હોતી જ નથી. ચાલો આગળનો એક લાસ્ટ ક્વેશ્ચન લઈ લઈએ. 149. સમ્યક દર્શન થયા પછી દેશ ચારિત્ર અને સકલ ચારિત્ર નો પુરુષાર્થ ક્યારે પ્રગટે છે? જો આ ધીરે ધીરે પહેલા સમ્યક દર્શન પછી હવે આપણને આગળ આગળ લઈ જાય છે. થોડું દેશ ચારિત્ર સકલ ચારિત્ર આવી રીતના પછી આપણને છેવટ એકદમ ભગવાન થવા સુધી લઈ જશે. નેક્સ્ટ ક્વેશ્ચન પણ છે, સમ્યક ચારિત્ર પ્રગટ કર્યા પછી ધર્મીએ શું કર્યું? જો આપણે આ 149 વાત છે, આ જેને પણ કમ્પાઇલેશન કર્યું છે ને આ પ્રશ્નોત્તર મારાનું, ખબર નહીં કોને કર્યા છે, પણ બધા ક્વેશ્ચન એટલા સરસ આમ સિસ્ટમેટિક ઓર્ડરમાં મૂક્યા છે કે આપણે પહેલા એને હાઈ લેવલથી સમજીએ કે ભાઈ ઓવરઓલ કોન્સેપ્ટ શું કવર કરવા માંગીએ છે, અને પછી આવી રીતે એક એક ક્વેશ્ચન વાંચે તો ઇટ ફ્લોઝ સો નાઇસલી. સોરી, 149 એક વાંચીએ. પ્રૌઢ શિક્ષણ શિબિર અને એના સ્ટુડન્ટ અને હીરાચંદજી માસ્ટરે કમ્પાઇલ કર્યું છે અને રામજીભાઈએ રિવ્યુ કરીને આવી રીતના પબ્લિશ થયું. ગુરુદેવ સમક્ષ ચર્ચા થઈને. ઓકે, જો ધર્મીજી પોતાના પુરુષાર્થથી ધર્મ કાર્યમાં તથા વૈરાગ્ય આદિની ભાવનામાં એકાગ્રતામાં જેમ જેમ વિશેષ ઉપયોગ લગાવે છે તેમ તેમ તેના બળથી ચારિત્રનો મંદ થતો જાય છે. આ વાત ક્યાંથી કરી છે? ક્વેશ્ચન પૂછ્યો કે દેશ ચારિત્ર અને સકલ ચારિત્રનો પુરુષાર્થ શું કરે છે, અને એમને જવાબ ક્યાંથી આપ્યો કે અંદરની સ્થિરતા જેમ જેમ વધતી જાય છે એમ ચારિત્રનો મંદ પડતો જાય છે, એ પ્રમાણે યથાર્થ પુરુષાર્થ વધતા દેશ ચારિત્ર પ્રગટે છે અને વિશેષ વિશુદ્ધિ તથા સકલ ચારિત્રનો પુરુષાર્થ પ્રગટે. બાકી જનરલી આપણે ચારિત્રનો શબ્દ સાંભળતા જ વિચાર આવે કે દેશ ચારિત્ર એટલે વ્રત લીધા થોડા, સકલ ચારિત્ર એટલે હજી વધારે વ્રત લીધા. આપણું થિંકિંગ એ રીતે ચાલે, પણ એની કોરિલેશન અંદર આત્માની વિશુદ્ધિથી થવું જોઈએ. જેમ જેમ આત્માની વિશુદ્ધિ વધતી જાય, પહેલા સમ્યક દર્શન પ્રગટ થયું એટલે નિર્ણય થયો સાચો કે આ હું મારું સાચું સ્વરૂપ આમ છે, આત્માનો અનુભવ આવો હોય, સાચી શાંતિ અહીંયા આવી રીતના મળે છે, આ બધું સમ્યક દર્શન થતા નિર્ણય થઈ ગયો ને, અને હવે એ જીવ એમાં ને એમાં જ ડૂબવાનો પુરુષાર્થ કરે. એટલે ખરી રીતે જીવનો પુરુષાર્થ શું છે કે આવો જેવો અનુભવ મને થયો હતો ને સમ્યક તો વખતે, બસ મારે એવો જ અનુભવ ફરીથી કરવો છે, એટલે એના માટે જ ફરીથી પુરુષાર્થ કર્યા કરે. આજે ઓલું સામે સંસાર દર્શન નો ફોટો લગાવ્યો છે, ખરેખર સમ્યક દ્રષ્ટિ જીવ નું પણ એવું જ છે કે સમ્યક દ્રષ્ટિ જીવ ને પેલું એક વાર એક અનુભવ નું અમૃત ચાખવા મળ્યું ને, હવે તો વધારે વધારે જોઈએ છે, ક્યારે એક કૃપાથી સંતુષ્ટિ ન થતી, એટલે હવે જેટલું વધારે ફાસ્ટ મળે એટલું વધારે ફાસ્ટ લેવા આત્માનો અનુભવ કરવાની કોશિશ કરે છે, અને જેમ જેમ વિશુદ્ધિ વધતી જાય એમ એમ બહારના બધા વ્રત નિયમ આદિ લેવાનો ભાવ ઓટોમેટિકલી થાય, અને એ રીતે જીવ ભાવ એ જ વ્રત નિયમ લઈને દેશ ચારિત્ર સકલ ચારિત્ર આદિમાં જોડાય છે. જો હવે આપણું આગળ હવે આ સમ્યક દર્શનમાં પણ હવે નિશ્ચય સમ્યક તો વ્યવહાર સમ્યક તો એમ કરીને થોડી ચર્ચા હવે નિશ્ચય વ્યવહારની કરશે, કે નિશ્ચય સમ્યક જ્ઞાન, વ્યવહાર સમ્યક જ્ઞાન, ચારિત્ર આદિ એની 4-5 ક્વેશ્ચન દ્વારા, પછી મોક્ષ માર્ગમાં પણ નિશ્ચય વ્યવહાર પછી કે પેલું વ્યવહાર કીધું જ શું કામ તો એમ કરીને બધી ચર્ચા આગળ આપશે. હે જનવાણી ભારતી તો જપો દિને જો તેરી શરણાગરે તો પાવે સુખ જન જનવાણી કે જ્ઞાન તે તુજે લોકારો તો વાણી મસ્ત નમો સદા જે તું બોલ જનવાણી મહાત્મા.